તારીખ 29/10/1990 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 535 536 અને 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 238
તમને બે પત્તા લીધા છે તે પહોંચાડશે. 531 અને 532 જે વ્યવહાર અને વેપાર સંબંધી વિશે એમાં તમારી મારી વચ્ચે કોઈ ભેદભાવ માટે કદાચ તેના સંદેશા યોગ્ય નથી. આમ કેમ લખ્યું છે એવો કોઈ શંકા નહીં કરતા, તો કોઈ સંક્ષેપના કારણથી કે ટૂંકાણમાં લખ્યું છે એ કારણથી ન સમજાય એવું કાંઈ બને તો પૂછવામાં આવતા ખુલાસો કરજો, પણ કોઈ શંકામાં નહીં રહેતા એમ કહેવાય. સરળતા વાળા જીવનમાં અરસપરસનો વ્યવહાર છે અથવા અરસપરસ આ પદ્ધતિથી વ્યવહાર હોવા યોગ્ય છે. અરસપરસ આવી રીતે હોવું જોઈએ, કોઈ વાતમાં કોઈ અનુચિત પણ લાગે તો પ્રેમથી પૂછી લેવું જોઈએ, અને આ વાત મને આમ લાગે છે, તમારો શું ખુલાસો છે, શું સ્પષ્ટીકરણ છે, કેમ કે જાણી બુજીને તો કોઈ અનુચિત કરે નહીં, જાણી બુજીને કરે તો એને મનુષ્ય કહેવા યોગ્ય નથી. જો એને ભૂલ હોય તો સુધારે, અને સમજનાર નહીં હોય તો સમજનાર સુધારે. પણ વ્યવહાર તો હોવા યોગ્ય છે, એ સરળતાથી કાંઈ ન સમજાય પણ શંકા લાગે પણ ઉચિત પણ લાગે તો પૂછી લે ખુલાસો માટે. શું કારણ છે મને યોગ્ય ન લાગ્યું, તમને કેમ યોગ્ય લાગ્યું એ વસ્તુ. તો એક બાબત છે એમના ધંધા સંબંધની, પણ કોઈ પણ બાબતમાં વ્યવહારિક હોય કે ધાર્મિક હોય, વ્યવહારમાં સરળતા અપેક્ષિત છે. જો સરળતા ન હોય તો આ માર્ગમાં પરમાર્થની જીવે ઈચ્છા રાખવી એ વ્યર્થ છે. તમે તમારી મુશ્કેલીનો તમે કોઈ ઉપાય શોધતા હતા, મેં એ ઉપાય ની ના પાડી તો કોઈ બીજા કારણથી શંકા કરતા નહીં, કેમ કે જે અમારા કુટુંબ માટે કરીએ તે તમારા કુટુંબ માટે કરીએ, એમાં કાંઈ અમને વાંધો નથી. શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય તો વિચારતા તે આત્મભાવ અથવા આત્મ ઉપયોગીતા શું કહે છે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે એક સંપ્રદાય શ્રી કૃષ્ણને પરમાત્માના સ્થાને સ્વીકારે છે પરમાત્મા માનીને પૂજે છે. જ્યારે જૈન શાસ્ત્ર એમ કહે છે કે એમની ગતિ સારી નથી થઈ, નીચી ગતિમાં ગયા છે અથવા અત્યારે નરક ગતિમાં છે, એ લોકોને માટે તો એ વાત બહુ મોટી ખરાબ લાગે એવી છે, માથું લાગે એવું છે કે જેને અમે પરમાત્મા માનીએ એને તમે નરક ગતિનો નિવાસ માન. અને આપ પણ વારંવાર એમ કહો છો કે શ્રી કૃષ્ણ તો મહાત્મા હતા, મહાત્મા હોય નરક ગતિ માને, કાં તો શાસ્ત્રમાં કઈ ફેર છે, કાં તો આપ કયો છો એમાં કઈ બીજું રહસ્ય છે, આપ શું છો એવું કોઈ પ્રશ્ન કેવો લાગે છે. એટલે એમણે ગતિનો વિષય ગૌણ રાખવાની વાત કરી છે. એમને અત્યારે કોઈ ગતિ થઈ છે એ વાતને ગૌણ રાખીને એમણે કઈ દશામાં જીવન પસાર કર્યો એ સમજવા ઉપર ભાર દીધો છે. આના ઉપરથી શું નીકળે છે, બોધ લેવા જેવો, શિખામણ લેવા જેવો વિષય શું નીકળે છે. કોઈ પણ મહાપુરુષ હોય અથવા કોઈ પણ સાધર્મી હોય, પણ ઉન્નતિના ક્રમમાં આવેલો જીવ હોય, તો એના જીવનના ઉજળા પાસાને મુખ્ય કરીને જોવું, કદાચ કોઈ નબળું પાસું હોય તો એને ગુણ કરીને ગોપવું, એને સમ્યક દર્શનના આત્મામાંથી ઉપભોગન નામનું અંગ કહેવામાં આવે છે. ધર્મી ધર્મીના દોષને ભોગવે, કેમકે સાંસારિક દોષ હોય છે તો ધાર્મિક દોષ હોતા નથી. ધાર્મિક દોષનો ગોપવાનો પ્રશ્ન નથી, પણ સાંસારિક ચારિત્રના દોષ. શ્રી કૃષ્ણ ગમે તે રીતે પ્રાપ્ત થયા હોય તો વિચારતા તે આત્મ ઉપયોગી હતા, એમનો વિચાર કરીએ છીએ ત્યારે તે આત્મભાવમાં હતા, આત્માના ઉપયોગમાં હતા, આત્માની સાવધાનીમાં હતા, આત્માની સંભાળમાં હતા, એમ સ્પષ્ટ જણાય છે. અનુમાન કરતા નથી પણ એમ સ્પષ્ટ જણાય છે. કેવી રીતે જણાય છે એનું કારણ આપે છે કે જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકાનું, કાંચન એટલે સોનાની દ્વારકા, દેવોએ સોનાની દ્વારકા રચી હતી. અત્યારે દ્વારકા છે તો કાંઈ નથી, બહુ મોટી મોટું ક્ષેત્ર છે દ્વારકાનું. એ વખત 16108 તો એમની રાણીઓના મહેલ હતા, બહુ એક મોટા સિટીનો પ્રાણીઓનું નિવાસ સ્થાન હતું. કેટલા જૈન મંદિરો, એક એક મહેલને એક એક જૈન મંદિર. આપણે બધા ભેગા થઈને એક જૈન મંદિરમાં જઈએ, દરેકને પોતાની સાધના અને આરાધના માટે એમ સુવા માટે બેડરૂમ જુદો રહ્યો, એમ પૂજા ભક્તિને સ્વાધ્યાયને આરાધના કરવા માટે જૈન મંદિર પણ કાંચનની દ્વારિકાનો 56 કોટી યાદવે સંગ્રહિતનું, એટલે એમના યાદવ કુળની બ્રહ્માસો હતા, 56 કરોડ. પંચ વિષયના આકર્ષિત કારણોના યુગમાં સ્વામી પણ ઉદભવ્યું અને 3 ખંડના રાજા હતા, એટલે એટલી સાહેબી હતા. એટલા પુણ્યના યોગમાં હોવા છતાંય, આ બધો પુણ્ય યોગ બતાવ્યો, તે શ્રી કૃષ્ણ જ્યારે દેહ મૂકો છે ત્યારે શ્રી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. એમનો દેહાંત પહેલા બધું ભસ્મી દૂર થઈ ગયું, યાદવો અંદર અંદર લડીને મર્યા અને આગ લાગી. આગ લાગી તો આગમાં લાકડું ગળે ને ફોન ગયું, કેવું ગયું આગ થઈ ગઈ. એક કટકો કોઈને હાથમાં આવે પોતે બે ભાઈ સિવાય કોઈ બચતા નથી, કૃષ્ણ અને બળદેવ સિવાય કોઈ બચતા નથી. એક માણસ ઘરમાં મળે તો પણ મહિનાઓ સુધી એ ઘરમાંથી ફૂટનું વાતાવરણ ખસે નહીં, જેનું આખું કુટુંબ એક સાથે સ્વાહા થઈ જાય. ઓચિંતું એને મનની સ્થિરતા કેટલી રાખી તો વિચાર કરો એમ કે છે. એટલું કુટુંબ ગયું નહીં, એનું જેટલી સંપત્તિ હતી એ બધી સંપત્તિ રાખ થઈ ગઈ. રોલો ભરવાના ચાર ઢીબરા હારે નતા, પાણી પીવાનો કુંડો હારે નતો, કલશો લોટો હારે નતો. એવું જઈએ છીએ કે રસ્તામાં ત્રસ લાગશે તો થોડું પાણીનું તો સાધન લઈ ગયું, ખાવાનું તો અલગથી બેઠી ગયું, પણ પાણીનું શું કરશું? એટલું સાધન નહોતું ગયું, છતાં એને કેટલી સ્થિરતા રાખી એના પરિણામ કેવા રહ્યા એનો વિચાર કરો. એને સંસારી જીવને કોઈપણ પ્રસંગ આવે ત્યાં ટેન્શન થઈ જાય, કોઈ પણ પ્રસંગ એવો જે ન ઈચ્છતા હોય એવો પ્રસંગ આવે તો પણ માણસને પરિણામનું ઠેકાણું રહેતું
આવ્યા
પહેલા એનો વિચાર આવી જાય છે પ્રસંગ છૂટવા માટે. જેની આ સ્થિતિ છે એને કેટલું રાખ્યું અંદરનું આત્મબળ, કેટલી આત્મ સાવધાની છે, અનંત શાંતિનું સરોવર છે. એ વખતે પણ એમાં ડૂબકી લગાવે કેમ કે મારે કાંઈ લેવા દેવાનું નથી, એમને ભીમ ભીમ તો પડેલો છું અને જે સામે ભીમ થઈ ગયું. લોકો કહેતા હતા કે આ એનું છે, શ્રી કૃષ્ણની દ્વારકા છે, એ વાત પૂરી થઈ ગઈ, કહેવાની વાત પૂરી થઈ ગઈ. પહેલા એ પહેલાના પરિણામ છે પણ એ પહેલા અપરાધ થયેલો એ પહેલા
થયો
પહેલા બાંધી લીધી. પણ જેને આત્માની શક્તિ પ્રગટ કરી છે એની વાત બીજી છે, એ તો વાત કરવી છે, એ વાત તો સમજાવવી છે કે આત્માની શક્તિ કેટલી, આત્માનું બળ કેટલું. ચોથાનું સ્થાને પણ હજી તો એવું ચોથું સ્થાન છે, વૃત્તિ નથી કોઈ, તો પણ નરક ગતિ બાંધી છે, પરિણામ બગડ્યા નથી. છેલ્લે બગડે તો જ નહીં, જવાય એવું કઈ નથી. એ તો એવા સંજોગો જરાક તમારે બાણ માર્યું છે, સામાન્ય આકુરતા પણ થયું હોય તો પણ ઘણી સ્થિરતા રાખે છે, તો પણ ઘણી સ્થિરતા રાખે છે. અને કોઈ જીવને થાય તો એક આર્તરોગ ધ્યાનના પરિણામ બહુ અલ્પકાળમાં થાય છે, જેમ કે સૈનિક રાજાને બહુ ગતિ તો પહેલાં પડી ગઈ છે, છતાં છેલ્લે છેલ્લે થોડા પરિણામ છે, એ બહુ અલ્પ થાય છે. એમાં કઈ એને કારણે ગતિ નથી પડી,
એને કારણે ગતિ તો પહેલા પડી પડી પ્રબળ થાય.
બંધ પડ્યા પછી સમ્યક દર્શન શું છે? બંધ પડ્યા પછી એટલે પછી
પછી કઈ અહીંયા તો જોકે મરણ વખતે બહુ સારી સ્થિતિ છે એમ કે છે કે શ્રી કૃષ્ણ જયારે દેહ મૂક્યો છે ત્યારે શ્રી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. અહીં તો એ વાતો સમી છે અને તે વિચારીને આ જીવને જરૂર આખોપણાથી મુક્ત કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણના દ્રષ્ટાંતે પોતે પણ આકુરતાથી છૂટે એવું દ્રષ્ટાંત જબરજસ્ત દ્રષ્ટાંત છે. કુલનો સંહાર થયો છે, દ્વારકાનો દાહ થયો છે અને તે શોકે શોકમાં એકલા મનમાં ભૂમિ ઉપર આધાર કરીને સુતા છે. પથણ વાળું નહોતું, જમીન ઉપર એમને સુતા છે. પાણી 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 પાણીનું થોડું આખું ધ્યાન થયું છે. બહુ લાગેલી ચાલતા 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 ભાઈને કહે છે કે હું નહીં હાલી. કેટલી શરીર શક્તિ હતી જેને મહાભારતનું યુદ્ધ લડ્યા છે એટલે તો શરીરની શક્તિ હતી. એટલે તો વાસુદેવ છે તો એના પરમાત્મા એનું શરીર નહીં. હવે પાણી વગર હું એ ઉપયોગ કરી શકું એમ નથી. ગમે ત્યાંથી ક્યાંક પાણી લઈ આવું હું પાણી હું કરતો એમ તો તે શું કે શુકવાન એકલા મનમાં ભૂમિ પર આધાર કરીને સૂતા છે. ત્યાં જરાકુમારે બાણ માર્યું છે તે સમયે પણ જ્યારે બાણ માર્યું છે ત્યારે પણ બોલું બધું પ્રતિકૂળતા પૂરી ઉભી થઈ ગઈ. સર્વનાશ થયો સંયોગનો અને આ બાજુ શરીર શુકવાનો છેલ્લો વાર આવ્યો એ માન આવ્યું છે. કોણ જઈને ધીરજને અવગાહી છે એ વખતે પણ એમને ધીરજ રાખી છે એ મુખ્ય કરે છે. ના મિત્ર બધા માણસો તારા હોતા બોલાવી નાખશે ધીરજ વગર થાય
પછી
પગમાંથી માણ માર્યું છે તે સીધું માથા મોડું નીકળ્યું. સુપ્રાણ છૂટી જાય એવો કાળ થશે તો પણ ધીરજને ઉગાય છે તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. સ્વભાવભાઈને પત્ર લખ્યો છે કે તમને થોડી પ્રતિકૂળતા છે તો પરિણામ કેવા થાય છે. પ્રાણજાય એવી તો પ્રતિકૂળતા નથી છતાંય તે પરિણામ સ્થિતિમાં ધીરજ નથી રહેતું તો જેનું સર્વસ્વ ગયું અને હવે બે જમાની પણ સ્થિતિ ઊભી થઈ છતાં જે ધીરજ માર્યા એ સ્થિતિ વિચારવાની એ એમની સ્થિતિ આત્માની સ્થિતિ એ વિચારવાની છે. બે વાત બની છે તો પણ બે માંથી કઈ વાતનું અવલંબન લેવું છે આ વિવેક કરવાનો છે. વાત તો જયારે બને ત્યારે બની ને જેની બની ત્યારે બને જેને બની એની બની પોતે એનો આધાર લે કોને મુખ્ય કરે પોતાને આત્મલાભ થાય ને નહીતર નુકસાન થાય આ વિચારવાનું છે. એમણે જે વાત કરી છે એના પરથી એટલો સારાંશ નીકળે છે તાત્પર્ય એ જ નીકળે છે કે એમની જે આત્મસ્થિતિ છે એની વિચારવાની જરૂર છે. બીજી પરિસ્થિતિ વિચારવાની કોઈ જરૂર નથી. એ તો પૂર્વના પરિણામ થઈ ગયા હતું જાય છે ને ત્રીજી ઋતુમાં જાય છે નરકમાં જાય છે પહેલા બીતી પડી ગયું હોય છે. આમ તો દેવદેવીનું શિષ્ય હોય બીજી ગતિ નથી હોતી પહેલા ગતિ પડી ગઈ
હતી.
એ તો નિજતને નિકાસી જ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એ બહુ ઇતિહાસ નથી મળતો
નારાયણ
તો પૂર્વ ભાવમાં થયેલો આ ભાવમાં આયુષ્ય બાંધ્યું ત્યાર પછી આ ભાવમાં એમાંથી બીજો કોઈ એમને ફેર પડતો નથી. શ્રેણી મહારાજ એને ક્ષાય છે, આમને ક્ષોભ સમજ નથી, કોઈ મોટો ફેર પડતો નથી. બે એકાવતારી છે, એક ભોગ પૂરો કરીને ચરમ શરીરને એને ચાલ્યા જશે, એનું તીર્થ ગ્રહ છે, એથી બીજો મોટો ફેર પડતો નથી. એ બહુ સ્પષ્ટ કથા નથી આવતી ક્યારેક કેવી રીતે શ્રેણીક મહારાજ એનું બહુ સ્પષ્ટ છે. મુનિરાજને ઉત્સર્ગ આપ્યા પછી એમની રાણીના હિસાબે પલટો માંગ્યો છે, પછી ભગવાનના સમુખ મજા આવે છે. આમને આખી જિંદગી લડાઈ કરી છે, લડાઈમાં પણ સીધી રીતની લડાઈ નહીં, પણ માયાચારથી પણ કેટલાક પ્રયોગો કરીને સામાને માર્યા છે. એ બધા પ્રકાર ઘણા છે, વિલાસી જીવન ઘણું છે. એટલે એ વખતે તો નહીં હોય, એ વખતે નહીં હોય, પાછળથી એમાં અનુમાન કરો. બાકી તો સમય દ્રષ્ટિ લડાઈ તો કરે
છે,
લડાઈ કરે છે, બીજું ન કરે પણ લડાઈ હોય છે, લડાઈ હોય છે, ગ્રહસ્થી હોય છે, એ બધું હોય છે. ભાઈને પાછા સાધન ની ભાઈ ખબર છે કે બે ચરમ શરીર છે, આના ઉપર ચક્ર ચલાવવાથી કઈ એનું મોત થવાનું નથી, કેમ કે એના ઉપર ચાલે નહીં, એની પણ મર્યાદા છે. અને બીજો એ ચરમ શરીર હતા, એવી રીતે કાંઈ એમનું મોત થાય પણ નહીં. તમને દશા ગ્રહણ કરે, શ્રેણી માંડે, તમને પદમાં આવે અને નિર્વાણને પ્રાપ્ત કરે, એ રીતે એમનું બે છૂટવાનું, લડાઈમાં ન છૂટે. ગુસ્સો એટલો આવ્યો, ક્રોધ એટલો આવ્યો,
ક્રોધમાં વિવેક ભૂલાઈ જાય,
બધું ભૂલી ગયા. આપણને લોકોને એ બધા ભાવો નો પરિચય છે, એટલે એ બધું દેખાય છે, પણ એ પરિસ્થિતિમાં એમને આત્માને સંભાળ સ્વરૂપ હતી, સ્વરૂપ શ્રદ્ધા સમ્યક દર્શન નતું છૂટ્યું, એની મજબૂતાઈ કેમ હતી, આત્મજ્ઞાન નતું છૂટ્યું, એની તાકાત કેટલી. ગુરુદેવ કૃષ્ણ બતાવ્યું, નાનો વાસરો 15 વર્ષ હોય, લોહી ચટકા પડે તો ઠેકડે ઠેકડા મારે, એટલે બંધી રાખવો પડે, ઠેકડે ઠેકડા મારે, એમ તો કોઈ જમીન ઉપર બહુ મૂકતો નથી, આગળ થાકતો નથી, બહુ મળતો છે. એમ કે શું વાછડો મળતો છે કે ખીલો, ખીલો આવતો નથી, આખો બી ઠેકડા મારે તો ખીલો મળતો નથી, ખીલાની તાકાત દેખાતી નથી, વાછડાની તાકાત દેખાય છે. આકાશ ખીલા નહીં, પાછળ નહીં, એ ચારિત્ર ગુણના પરિણામ છે, શ્રદ્ધાલી પરિણામ, એની શક્તિ નથી, એની આત્મામાં જે શ્રદ્ધા જ્ઞાનની શક્તિ છે, એ બળવાન શક્તિ છે. એમ જે જોવાનું છે એ જોવાનું થવું છે, આ જોવાનું નથી. ખરેખર તો આ જોવા માટે એને આંખ નીચવી પડશે ત્યારે એવું દેખાય. એવી પરિસ્થિતિ છે, એના માટે ઉલી આંખ બંધ થઈને ના દેખાય. પછી મનમાં શંકા પડ્યા, આમ કેમ હોય, આવું કેમ થતું, મંડ કસાય ની કિંમત છે ને, તીવ્રપૂર્ણ કસાય પ્રત્યે ઘૃણા છે. મંડ કસાય માર્યો ને તીવ્ર કસાય થયો. પોતાની દ્રષ્ટિ, પોતાનું માપ એ રીતે માપે છે. એને મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાતું નથી. આવી બધી જયારે વાતો આવે છે ત્યારે પોતાનો દ્રષ્ટિકોણ કયો સાચો છે અને કેવી રીતનો હોવો જોઈએ એ વિચારવા માટે આ બધી વાતો આવે છે. સામાન્ય બુદ્ધિથી કોઈ વિશિષ્ટ પ્રકારની આ બધી વિચારવાની શક્તિ વાળાને આપું છું.
પ્રસંગ જોઈને ભક્તિ ઉછળવી જોઈએ.
હા, વિશેષ બહુમાન આવે તો કહ્યું ને કે જ્ઞાનીને ભીડમાં જોઈને પાત્ર મુકશું હોય તો એને વિશેષ ભક્તિનું કારણ થાય છે. એ રીતે અંધારે ખ્યાલ આવે છે, એને માટે નજર કેળવી પડે છે. એ 535 થયું.
સુભાગભાઈને સારો બોધ આપ્યો.
હા, દ્રષ્ટાંતે સુભાગભાઈને કહ્યું કે તમે જોવો શ્રી કૃષ્ણને કયા નજરે તમે જોવો છો, એ જોવો. પાંચસો 536 છે. અંબાલાલભાઈ આજે પત્ર એક પ્રાપ્ત થયું છે અને તે સંબંધમાં યથા ઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં તમને લખીશ. શરૂ કરીને ત્યાર પછીનો પત્ર છે એ પત્ર હશે એમ લાગે છે. કેમ કે બીજો પત્ર 537 પણ અંબાલાલ વગેરે મુખ્યભાઈ ઉપર છે. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે. એક વિચાર દશા અને બીજી સ્થિતપ્રજ્ઞ દશા. આ સ્થિતપ્રજ્ઞ શબ્દ એ ગીતાની અંદર એનો પ્રયોગ કરેલો છે. સ્થિતપ્રજ્ઞ એમ જ્ઞાની અને સ્થિતપ્રજ્ઞ કયા છે, એની આત્મામાં બુદ્ધિ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સ્થિત એટલે સ્થિર થઈ છે, એને સ્થિત પ્રજ્ઞ કહીએ. આત્મના એવ આત્મા આત્મની આત્મના એવ તુષ્ઠા, આત્મામાં આત્માથી જે તુષ્ટ થયા સ્થિત પ્રજ્ઞ સ્થળો છે એને સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. ત્યાં એની વ્યાખ્યા પણ એમ જ કરી છે.
મનુષ્યમાં રહેલી સર્વ વાસનામાં છોડી દે અને અંતરાત્મામાં
પ્રશ્ન ઉઠાવ્યો છે. પછી એના ઉત્તરમાં આત્માના સ્થિરતા જેની છે પ્રજ્ઞાએ કરેલી, પ્રજ્ઞાએ કરીને એટલે વગર પ્રજ્ઞાની એમને મદદથી નહીં, પ્રજ્ઞાએ કરીને જેની સ્થિતિ સ્થિત પ્રજ્ઞા કહે છે. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે, એક વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞા દશા. સ્થિત પ્રજ્ઞા દશા વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ વર્તે છે. વિચાર દશાથી આગળ વધે છે અને સ્વરૂપમાં સ્થિરતા થાય છે ત્યારે એને સ્થિત પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞ આપણે સમય દર્શન એને તીવ્ર મુમુક્ષુ કહે છે. શ્રીમદ્ય વિચાર પ્રસંગમાં રહી જાતે સામાન્ય મુમુક્ષુ, 254 માં કહે અને તીવ્ર મુમુક્ષુ કહે. જે ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં અનન્ય ભાવે ગતિમાન જેના પરિણામ હોય છે, ગતિ કરે છે મોક્ષ પ્રત્યે, સમયે સમયે મોક્ષ પ્રત્યે ગતિ કરે છે એવા જેના પરિણામ છે એને તીવ્ર મોક્ષ કહેવામાં. તે સ્થિત પ્રભુ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમ કે આત્મપરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. એવી દશામાં કોઈ જીવ આવે, અભિગુણમાં એકાદ જીવ આવે એવી પરિસ્થિતિ છે. કેમ કે પરિસ્થિતિ એવી છે કે આત્માના પરિણામને પરિણામમાં ઘાત થાય, નામ પ્રાણનો આનંદ પ્રાણનો સ્વરૂપ પરિણામનો ઘાત થઈ જાય, એવા ઘાતી પરિણામના યોગ વર્તે છે. ઘાતી પરિણામના યોગ વર્તે છે એવા કોઈ પરિસ્થિતિ ઊભી થવાય છે કે જીવોને એ સ્થિતિ ઘણી કઠિન થઈ પડે છે. તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી, અને એ આ કાળની પરિસ્થિતિ જોતા જેને વિચાર દશાનો સુયોગ કહેવામાં આવે, સત્સંગ કહેવામાં આવે, એવો સદગુરુ જ્ઞાની પુરુષોનો યોગ અને મુમુક્ષુઓનો સત્સંગ પણ અંતરાયથી ઘણા અંતરાયથી પણ પ્રાપ્ત થતો નથી. એવો વિચાર દશાનો યોગ એમાં અંતરાયથી પ્રાપ્ત થતું નથી. સદગુરુના યોગમાં અંતરાય રહે છે, મુમુક્ષુના યોગમાં અંતરાય રહે છે. આપણે એમ કે પણ અહીંયા આપણે એવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. એવા કાળમાં કૃષ્ણદાસ કરીને મુમુક્ષુ છે, એની યોગ્યતા બહુ સારી છે, એ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ છે. એની દશાને ઈચ્છેવી તે દશા પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ છે. એટલે ખરેખર એમ કહ્યું કે ભાવના પોતે ભાવના સફળ થવાનું મુખ્ય કારણ છે. જેની ભાવના હોય છે તે ભાવના પોતે જ તે ભાવનાના સાથે એનું કારણ છે. એટલે કૃષ્ણદાસ એ વિચાર દશાને ઈચ્છે છે, એ વિચાર દશા પ્રાપ્ત થવાનું તેનું મુખ્ય કારણ છે. અને તેવા જીવને ભય ચિંતા પરાભવ આદિ ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે, જેને એવી મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય એવી સુવિચારણાની દશા પ્રાપ્ત કરવી હોય તેને, કેમ કે એ દશા એ જ તીવ્ર મુમુક્ષુતાનું ચિત્તપ્રજ્ઞતાનું કારણ છે. અને એ દશા કઠણ છે, એ દશા એવા પછી બીજી દશા કઠણ નથી. એટલા માટે એમ કહે છે કે તે જેને શું ખ્યાલ રાખવા જેવો છે, ભલે કૃષ્ણદાસને લખ્યું અને વિચારવા જેવું છે કે એવા જીવે જેને આત્મપ્રાપ્તિને સુયોગ્ય એવી વિચાર દશા પ્રાપ્ત કરવી હોય, એની દશામાં આવવું હોય, એને એ દશાની ભાવનાપૂર્વક કોઈ પણ પ્રકારનો ભય રાખવા યોગ્ય નથી, કોઈ પણ પ્રકારની ચિંતામાં રહેવા યોગ્ય નથી, કે કોઈ પણ પરાભવવાદી ભાવના, એટલે પરાભવ એટલે ઇન્ફિરિયરિટી, પોતે નિરાશ થઈ જાય, હારી જાય, નિરાશ થઈ જાય ને હારી જાય, હતાશ થઈ જાય જેને એમ કહે છે, એવું હતાશ સંકલ્પ પ્રમાણે હતાશ બુદ્ધિમાં એને કરવી ઘટે નહીં. આ ત્રણ પ્રકારના પરિણામ લીધા છે એ બહુ વિચારણાને અંતે લખેલી વાત છે. પોતે ભૂમિકામાંથી પસાર થયા છે અને જે જીવ પોતે એ દશામાં આવવા માંગતો હોય એને આ પરિસ્થિતિમાં કેવી રીતે સંભાળવું પડે એ જો ખરેખર ઉપયોગથી ચાલતો હોય તો એને ખ્યાલ આવે એવી વાત છે. કહે છે કે ભયછાય થાય ત્યારે એનો પોતાની વિચાર દશાનો ઉપયોગ ન રહે. કોઈ ચિંતાના પરિસ્થિતિમાં આવી જાય ત્યારે પોતાની વિચાર દશાનો ખ્યાલ ન રહે. અને ક્યાંક નિરાશ થઈ જાય એવી પરિસ્થિતિ થાય. આપણે ઘણા વૃત્તિ વાંચીએ છીએ, વિચારીએ છીએ, કાંઈ આપણું આગળ ધૂમ નથી, અથવા કાંઈ બીજે ત્રીજે કોઈ કામ કરવા જઈએ છીએ પાછા પડીએ છીએ, કોઈ કામમાં સફળતા પણ મળતી નથી, નિરાશ થઈ જાય બધી રીતે. પરાભવ એટલે હાર કહે છે. પરાભવનો સીધો અર્થ છે હારી જવું. તો એવા પરિણામ વખતે જેનો ઉપયોગ કામ કરતો હોય એને ખ્યાલ આવે કે આવા પરિણામને જીતવાનું પણ એક લડાઈ ચાલે છે. એ વખતે જો વિવેકની જાગૃતિ હોય તો જે અવિવેકના પરિણામ છે કે જે વિચાર દશાને પ્રાપ્ત થવા દેતા નથી એની સામે એક યુદ્ધ ચાલે છે. દ્વંદ્વ જેને દ્વંદ્વ ખેલાય છે એમ કહે છે. દ્વંદ્વ એટલે પુસ્તક. એ કુસ્તી કરે ત્યારે એને ખબર પડે કે આમાં કેટલું બળની જરૂર છે, કેટલી તાકાતની જરૂર છે, અને પછી વિચાર દશા આવે છે. નવરો પડીને શાસ્ત્ર વાંચે અને સારા વિચાર આવે એને અહીંયા વિચાર દશા કહેતા નથી. એ નથી વિચાર. અમે તો રોજ શાસ્ત્ર વાંચીએ એ જાતની અમને કુદરતી ફુરસદ પણ મળે છે. થોડી દિન ઘણી દાદી જે કાંઈ મળતી હોય અને અમારા પરિણામ બહુ સારા કામ કરે છે એમ નથી. જ્યારે કોઈ ભયના, ચિંતાના અને પરાભવના, હારના પરિસ્થિતિ ઊભી થાય ત્યારે લડાઈ લડતો હોય અને ત્યારે હારતો ન હોય ત્યારે એ વિચાર દશામાં પ્રવેશ કરે છે. ત્યાં સુધી જીવની મુમુક્ષુને વિચાર દશામાં પ્રવેશ નથી એમ સમજવા યોગ્ય છે.
વિચારોનું ઘર્ષણ,
ઘર્ષણ વિચારો ભાવોનું ઘર્ષણ, ભાવોનું ઘર્ષણ થાય છે. અને એ વખતે એને આ માર્ગમાં આવીને કેટલી કેળવણી લીધી છે અને કેટલી શક્તિ પ્રાપ્ત કરી છે એની કસોટી થાય છે. નહીંતર તો નવરો પડે ને શાસ્ત્ર વાંચે કે વિચારે કે ચર્ચા કરે ત્યારે એને ખબર ન પડે તો ઓલા વખતે મારે હું ખાવાનું.
હા,
થર્મોમીટર એ તો આના જેવું છે. આપણે એક દ્રષ્ટાંત દઈએ છીએ કે જો માણસ રોજ તલવાર ના કે લાઠી ને દાવ શીખે છે લાકડી લઈને, સામે માણસ એક માણસ સામે લડતો હોય ત્યારે આ દાવ કરવો, બે સામે મારવા આવ્યા હોય ત્યારે આ દાવ કરવો, ત્રણ આવ્યા હોય ત્યારે ત્રણ બાજુથી ઊંઘલો હોય તો આ દાવ કરવો, ચારે બાજુથી ઊંઘલો હોય તો આવી રીતે લાઠી કરી દે કે તલવાર કરી દે. એટલું એટલું બધું કરે પણ આવ્યા હોય ત્યારે કરે ત્યારે સાચું ત્યારે એને પરીક્ષા થાય છે, અથવા ત્યારે એને જે કાંઈ શીખ્યો છે એ ખરેખર શીખ્યો છે કે ખરેખર નથી શીખ્યો એને પોતાને સમજ પડે છે.
કસોટી કરે
ત્યારે એને કસોટી થાય. એ પ્રયોગ નામનો પ્રયોગ છે, ત્યાં સમજણનો પ્રયોગ છે. ચિંતાના કારણો ઉત્પન્ન થાય ત્યારે ચિંતા નહીં, અને હારના કારણો વખતે પણ એમાં નિજ બુદ્ધિ ન રહી એ હું હારી ગયો. એવા મુમુક્ષુ જીવે જેને વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે તેવા જીવે આ પ્રકારના પરિણામ એને ઘટે નહીં, તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું. અને છતાંય કંઈક થોડું ઘણું થાય, ન થાય નહીં, થોડું ઘણું કદાચ થાય તો પણ ધીરજથી એને સમાધાન થવા દેવું. કોઈ પ્રસંગ બીનો છે એને ત્યાં એ પ્રાસંગિક વાત છે. એક બાજુથી દર્શન પરિશ્રમમાં આવેલો હોય છે, બીજી બાજુથી યોગ્યતા સારી છે, બીજી બાજુથી કોઈ એવો ઘરની અંદર પ્રસંગ બન્યો છે પછી એને ધીરજથી સમાધાન થવું થવા દેવું અને એ નિર્ભયચિત રખાવવું ઘટે છે. એને કોઈ ભય રાખવાની જરૂર નથી. તમે બધા ત્યાં સાથે છો એના ચિત્તમાં નિર્ભયતા અને નિશ્ચિંતતા ઉત્પન્ન થાય એ રીતે એની સાથે તમે એના સમાગમમાં આવજો. એ પ્રકારની ચર્ચા, એ પ્રકારની વાર્તા, એ પ્રકારનો સત્સંગ, જેથી એના પરિણામમાં એ દશા ઉત્પન્ન થાય નહીં અથવા મળી પડી જાય એમ બિંદુ. આ કેવી વાત થઈ, સંસારની અંદર કોઈ જેના ઉપર પ્રેમ હોય એ આર્થિક સ્થિતિમાં નબળો પડે ત્યારે માણસ પૈસાની મદદ કરે ને, ભાઈ મોડા પડી ગયા છે તો ખાનગી માટે તમે બીજા છો નહીં, તમે તમારી ઉપર ઉભા છે કાંઈ અમારા જેવું કામ હોય તો તમે કહી દેજો, અમને વાંધો નથી. એમ મુમુક્ષુને કોઈ ચિંતા ભય પરાભવનો પ્રસંગ ઉભો થાય ત્યારે બીજા મુમુક્ષ આમ મદદ કરે, આ એમાંથી તાત્પર્ય નીકળે છે કે આને ચિંતાનું કારણ છે. એને ચિંતા ન થાય એ પ્રકારનો સત્સંગ કરે, ભયનું કારણ છે તેને ભય ન થાય એવો સત્સંગ કરે, એ પ્રકારના સત્સંગ આવીને એના પરિણામ સુધરે એવી મદદ કરે એમ કહેવું છે. એનું નામ મુમુક્ષ વચ્ચેનો સંઘ છે, યોગ્ય સંઘ એ છે. એ શિક્ષા આપે છે, કેટલી વાતો નીકળે છે, જે પ્રસંગો ચાલ્યા છે એમાંથી કેટલી કેટલી વાતો નીકળે છે.
હજી વિચાર બળ પેદા નથી થતો, કાલે જે ચર્ચા વિશે આપણે યાદ કરીએ કુદરતી એનો જો આવાજ આવી ગયો
પોતાના પરિણામ બગડી જાય એટલે એને ચિંતા હોય મુખ્ય પણ તો ન થાય એટલું સંભાળવું જોઈએ. જ્યાં સુધી પોતાનું અનંત સામર્થ્ય ન થાય શાંતિ છે અને જેમાં આકુલતાનું નામ નિશાન ને ગંધ પણ નથી, એનું પોતાનું જે માન સ્વરૂપ છે એ જ્યાં સુધી જોયું નથી ત્યાં સુધી અવલંબન આ થતું નથી. જ્યારે અવલંબન આ થતું નથી ત્યારે એને બળ શેના આધારે કરે, આવા સ્વરૂપના આધારે આવે તો પરિણામમાં એકદમ બળ આવે છે. એટલે જ્ઞાની પુરુષોને મોક્ષ માર્ગની ધર્માત્માઓને તો વાંધો નથી આવતો, જે કાંઈ કઠણાઈ છે એ મોક્ષની દશામાં જ છે. એ દશા જો સાંગો પાંગ પાર કરી દે તો પછી આગળ તો કોઈ તકલીફ નથી. એ દશાની અંદર એને પોતે કેમ પ્રવર્તવું ને બીજાએ કેમ એની સાથે પ્રવર્તવું, આ બધી વાતોના ખુલાસા કે બીજાએ પણ એના પરિણામ વધારે સુધરે એ પ્રકારે એની સાથે સમાગમમાં આવવું, એની ચિંતા ઘટી જાય, એનો ભય ઘટી જાય, એવી જાતની ધાર્મિક મદદ કરવી એને, કે આ ધાર્મિક મદદ છે.
ભય તો સમય દ્રષ્ટિના ડિક્શનરીમાંથી ખલાસ થઈ ગયું, ભય નામની ચીજ સમય દ્રષ્ટિની ડિક્શનરીમાં નથી
આવતી તો ખલાસ થઈ ગયું.
લેકિન આ અમારા જવાન તો ભય નિરંતર વર્તે છે,
એટલે જેને ભય છે એને ભય કેવી રીતે મટે એની વિચારણા સાથે મળીને એ કરવા જવું છે, એનું નામ સત્સંગ છે. જ્ઞાનીઓને તો શું છે એ મોટો આધાર છે, એ પરમાત્માના પડખે ચડ્યા છે અથવા એની પડખે પરમાત્મા ચડી ગયા છે એટલે એને વાંધો નથી. જેને ઘર જોયું નથી, નિજ ઘર જોયું નથી, એને આલંબિત તો હાથ આવતું નથી, એને શું વિચારણા એક જ આધાર છે અને સત્સંગ બીજો એને આધાર છે. એમાં સત્સંગ બહુ મોટો આધાર છે, કેમ કે એવા વખતે વિચારણા મળી પડી જાય, વિચારનાનો અભાવ થઈ જાય, બંધ પડી જાય, એ બધી સંભાવના છે. જ્યારે સત્સંગ હોય તો એને બળ મળે છે, કેમ કે એને બાહ્ય સંયોગોના ઉલ્લંઘને આ નબળાઈ આવે છે. રોગનું કારણ મુખ્યપણે બાહ્ય પરિસ્થિતિ છે, તો એની સામે દવા પણ આ લીધી સત્સંગની કે બહારના એને સત્સંગ એવી વખતે પોતે સત્સંગ વિશેષપણે આરાધે તો એને એ પરિણામની અંદર શક્તિ કેળવવાનું એ પ્રસંગ નિમિત્ત પડે છે. એ પ્રસંગ એને પોતાની શક્તિ કેળવવાનું નિમિત્ત પડે છે. લાભનું કારણ થાય છે, નહીં તો નુકસાનનું કારણ થાય છે. આત્મિક નુકસાન થાય તો આત્મિક લાભ થાય, તો આત્મિક લાભ થવા અર્થે આ અંબાલાલભાઈને શિખામણ આપી છે કે એ વ્યક્તિ યોગ્ય છે. કૃષ્ણદાસભાઈની યોગ્યતા બહુ સારી છે, એ જ્ઞાન પરિષદ સુધી દર્શન પરિષદ સુધી આવેલા છે અને એને કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તો એની યોગ્યતા હીણી ન થાય એ રીતે તમારે એના સમાગમમાં રહેવા જવું આટલી શિખામણ આપે છે. કેવી વાત નીકળી છે આશ્વાસન આપે, જે કઈ પરિસ્થિતિ બની હોય એનું સાંસારિક આશ્વાસન આપે, પણ એના પરિણામ ની અંદર લાભ થાય ને નુકસાન ન થાય એ તો મુમુક્ષ સિવાય બીજો કોઈ આધાર નથી. તો એને જ્ઞાનીનો સમાગમ મળતો બહુ સારો દ્રષ્ટાંત છે. મહાપુરુષોના આચરણ ઉપરથી આ બધું તો શિક્ષણ મળેલું છે. જો ધ્યાન રાખીએ તો શંભુભાઈ અમદાવાદ વાળા અમદાવાદમાંથી વાંચન કરતા હતા, મારા પિતાશ્રી તો ખાસ નહીં હતા, મિત્ર જે એમને ધ્યાન ઉતરાય તો બહુ ઘણા વર્ષો પહેલા તો મારા બાળપણથી વેપારી સંબંધો છેલ્લી પરિસ્થિતિ પરિણામની બહુ ખરાબ થઈ હતી, એનું કારણ તો વેપારની અંદર બહુ મોટું નુકસાન થયું. સત્તાની લાઈનમાં ચડી ગયા હતા, એમાં પૈસા બહુ થઈ ગયા, મગજ અસ્થિર થઈ ગયું, આપઘાત ગરણાના પરિણામ આવી ગયા, મગજ પછી પડતું નથી, ગુરુજન અસ્થિર પણ થઈ ગયું હતું, બોલવા ચાલવામાં પણ થોડું ખ્યાલ આવી ગયો કે અસ્થિરતા છે, નોર્મલ પોઝિશન તો બીજી સંગીત શિખરની યાત્રામાં ગુરુદેવ એને હારેલી ગાડીમાં આગળ જાય શું કરવા, બીજું તો કોઈ અપેક્ષા બુદ્ધિ તો નથી, તો એની પરિસ્થિતિ બહારની તો કોઈ એવી પરિસ્થિતિ હતી નમસ્તે કોઈ નથી, ગુરુદેવ તરફ થતી હોય તો ક્યાંય કોઈને દરકાર કરતા નથી. એ જીવના પરિણામ ન બગડે પાછા અંદર પાછળ જીવનની ઉત્તર અવસ્થામાં પહોંચેલા એમને તો બધું બગડી જાય, બધું બગડી જાય, પરિણામ એના ન બગડે એ પરિણામની બદલ છે. જ્ઞાની પુરુષોને આટલો વિકલ્પ આવે છે, મોક્ષોને તો આવે, જ્ઞાની પુરુષોને આટલો વિકલ્પ આવે છે. કોઈ વાર ન પણ આવે એનો વાદ નથી, પણ આવે છે આપણે તો એ લેવાનું છે અને પ્રાસંગિક જે વાત છે. શ્રી સત્પુરુષને નમસ્કાર. અંબાલાલ આદિ સ્તંભ તીર્થનિવાસે મુમુક્ષુ જન્મ પ્રત્યે શ્રી રોમી ભૂમિથે ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય વિશેષ નિયમથી કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર એક આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને પરિણામમાં વ્યગ્રતા આવી ગઈ છે. તમારા સૌના મનમાં ખેદ રહે છે ત્યારે આવો સૌનું મુમુક્ષુ છે, યોગ્ય લાયકાત મુમુક્ષુ છે, પરિણામના વ્યગ્ર થાય છે તેમ બનવું સ્વાભાવિક છે. જે પ્રસંગ બન્યો છે તેમાં એમ બનવું તે અસ્વાભાવિક નથી, કેમ કે હજી મુમુક્ષુની ભૂમિકા છે. એટલે સ્વાભાવિકપણે વ્યગ્રતા આવવું એ કાંઈ અસંભવિત વાત નથી, સંભવિત છે. તેથી યોગ બને તો યોગમાં શિષ્ટ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને મુંજાવશે. મુમુક્ષુ પ્રકરણ છે ત્યાં તેમને મુંજાવશે અથવા શ્રવણ કરાવશો. એ પોતે વાંચવાની સ્થિતિમાં ન હોય તો એ સાંભળીને તમે વાંચો એવું કાંઈ કરજો. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ એ જે પ્રવૃત્તિમાં છે એ પ્રવૃત્તિથી એને દૂર રાખવું, જે પ્રસંગ છે એ પ્રસંગથી એને દૂર રાખવું, અને સત્સંગને વધારેમાં વધારે મળે એમ કરવું. દિવસના ભાગમાં તેઓ વધારે વખત અવકાશ લેવાનો બને કેટલો લક્ષ રાખવો છે, અને બને તો આખો દિવસ મિત્ર વધુ બની શકે એટલો વધુમાં વધુ સમય તમે એની સાથે રહેજો. પોતાના સમાગમ તે વિશે વિચાર કરીશ. માગસર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ગુણો કરીને તેઓ યોગ થયો છે. એ અંદાજ સમય લેખો છે પણ અનિશ્ચિત છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા માંગે છે, જે એનું ચિત્ત ડોળાઈ ગયું છે અને વ્યગ્રતા ઉત્પન્ન થઈ છે એ તો નિવૃત્ત કરવા માંગ્યું છે. એ પરિણામમાં ખૂંચવા જેવું નથી, એ પરિણામમાં વધારે આગળ વધાય એ કરવા જેવું નથી. તો પરિણામ ટાળવા જેવા છે, પ્રયત્ન કરીને પણ ટાળવા જેવા છે. કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાનું, જીવને મુમુક્ષુ જીવ એટલે તો મંદિર આવે છે માટે મુમુક્ષુને દર્શન કરવા આવે છે માટે મુમુક્ષુને સાંભળવા ગયા છે માટે મુમુક્ષુ
નહીં
વિચારવાન જીવને મુમુક્ષુ કહે છે. જે આત્મનિપને વિચારી શકે છે એવી પરિસ્થિતિમાં આવે એને મુમુક્ષુ કહીએ. આત્મહિતનો જેને વિચાર ન હોય એને મુમુક્ષુ કહેતા નથી. એવા વિચારવાન જીવને આ સંસાર વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. શું કહે છે? ઓલા બીજા મુમુક્ષુનું તો એમ કહ્યું છે કે તમે એને સત્સંગ આપજો. હવે પોતે પાછા પત્ર લખે છે, આ કાગળ એને વંચાવવાનું છે. વંચાવ્યું તો અરસ્પર વંચાવતા હતા. સુમતજીનો જે પત્ર આવે એ બધાને વંચાવીને બારગામમાં પણ કોઈને વાંચવા નથી. કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસાર વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અને આપણે વાત થઈ હતી લોકોને અજગર જોડે તો ભય થાય, પણ મિથ્યાત્મો અજગર દેખાતો નથી. અજગર તો આખે આખું મણાને ગળી જાય એમ કહેવાય છે. આ તને આખે આખો ગળી જાય એવો મોટો જગર છે. આત્માને
આખો આખો ગળી જાય,
આખો ગળી જાય એવો એ ભય. પેલો દૂર હોય તો બેઠા, નજીક હોય તો ભય થાય, પણ 200-500 ફૂટ દૂર હોય તો રોજે હમણાં કોલકારામાં અહીંયા પહોંચી જશે એને જોઈને ભય થાય. અજ્ઞાન નો અને મિથ્યાત્મનો ભય થતો મોટો અજગર તો એ છે. કોઈ પ્રતિકૂળ પ્રસંગ ઉભો થાય છે ત્યારે જીવને ભય થાય છે, શું થશે, અરે શું થશે, શું થશે, શું થશે. એટલે તારા આત્માને તો કાંઈ થવાનું નથી. જે સ્વરૂપે કરીને અવ્યવાદ છે એને શાશ્વત છે. કેવો છે? એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં, અને જે શાશ્વતપણે અવ્યવાદ બને રહે એવું જેનું સ્વરૂપ છે. સંયમમાં જે ફેરફાર થાય છે એને તારે કઈ લેવા દેવા નથી. પછી તને ભય છે એને અજ્ઞાન સિવાય આવા સ્વરૂપને ભૂલી જવું, આવા સ્વરૂપને છૂટી જવું એ એનો ભય રાખો. બાકી બીજો ભય રાખો નહીં એમ કે છે. બહુ સારો પારિગ્રહ આપ્યો છે. શું એ એવા પ્રકારે વર્ત્યું છે, ભય ચિંતા અને પરાભવના પ્રસંગો ઉત્પન્ન થાય તો મોક્ષુ એ કેવા પરિણામે વર્ત્યું એ આ ભૂમિકાની વાત કરી છે. કે આ જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોવો જોઈએ. રાત્રિ દિવસ એને ચિંતા થાય તો આ ચિંતા થવાની જરૂર છે કે મારું અજ્ઞાન હજી કેમ થતું નથી, મને કેમ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ ચિંતામાં એને રહેવું જોઈએ. એ ચિંતામાં ભલે ભૂલો પડી જાય, એ ચિંતામાં ભલે એને ખાવું ન ભાવે, એ ચિંતામાં ભલે એને ઊંઘ ભૂલી જાય, તો એ ઈષ્ટ છે એના માટે. પણ ચિંતા કરવી તો આ એક જ કરવા જેવી છે. ચિંતા એને જ રાખવી, સિવાય બીજી રાખવી નહીં. બાકી જે પૂર્વકર્મ અનુસાર થવાનું છે તે થશે, અને જે થશે એમાં આપણને વાંધો આવવાનો નથી. અવ્યવાદ સ્વરૂપે છીએ અથવા ગમે તે પરિસ્થિતિમાં ચલાવવું, ચલમ એટલે જીવન નિર્વાહ, ગમે તે પરિસ્થિતિમાં ચાલે છે ને. લોકો 200-300 ના પગારદાર માણસ છે ને, 30,000 ના પગારદાર માણસ છે ને, 3,00,000 ની આવક વાળા માણસો બધા જીવે છે ને, કોણ મરી જાય છે? બધા પોતાનો નિર્વાહ કરે છે. થોડીક અનુકૂળતાને થોડીક પ્રતિકૂળતા માટે આખા આત્માને હોમી દેવા એમાં, અને અનંત કાળ બગાડી નાખો એ કોઈ કરવા યોગ્ય. તેથી એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા જ હોય પ્રતિકૂળતા દૂર કરવું ને અનુકૂળતા લાવવું એ ઈચ્છા વિચારવાનને ન હોય. વિચારવાનને તો એમ હોય કે એ અનુકૂળતાને પ્રતિકૂળતાને તને જે પરિણામની ઈચ્છા થાય છે ને, આ તારું અજ્ઞાન છે, આ તારો મોહ છે, અને આ તને મોટી મુશ્કેલીનું કારણ છે. દુર્ગતિનું કારણ તો આ છે, અથવા તારા અનંત દુઃખનું કારણ આ છે, અને અનંત દુઃખ મટાડવું હોય તો આને છોડો. અનુકૂળતાને પ્રતિકૂળતાની કલ્પનાને જ્ઞાને કરીને તો નિવૃત્ત કરી દે. જ્ઞાન વડે અનુકૂળતા તે અનુકૂળતા નથી, પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા નથી, એવું જ્ઞાન કર એ કરવા યોગ્ય છે. એક અજ્ઞાનની નિવૃત્તિ, નિવૃત્તિ ઈચ્છવી એવી એ જે ઈચ્છા, ઈચ્છા તો કે અહીંયા ભાવનાર્થ. તે સિવાય વિચારવા જીવને બીજી ઈચ્છા હોય નહીં. અને પૂર્વકર્મના બળે તેઓ કોઈ ઉદય હોય પ્રતિકૂળતાનો, તો પણ વિચારવાના ચિત્તમાં પહેલેથી ખ્યાલમાં છે કે સંસાર તો કારાગ્રહ છે, જેલમાંગડી સુખની અપેક્ષા રાખવી એ ખોટું છે. જેલમાં નાખેલો છે સજા ભોગવવા માટે, હવે અહીંયા તો સુખ સગવડ માગે છે, તો ખોટી જ વાત છે. કારાગ્રહ છે, સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, બધા દુઃખી છે, બધા જ ભયમાં જીવે છે. પૈસા વાળા હોય કે રાજા હોય કે બધા જ ભયમાં જીવે છે. અને રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી, તેને પૂર્વે કરેલા રાગ દ્વેષના ફળથી ફળગે છે, બળે છે બધા. એવો વિચાર નિશ્ચય રૂપે જ કરતે છે. આવું એને પહેલેથી નિર્ણય કરી રાખ્યો છે. એને ખબર છે કે આ બધું આવું જ હોય, અહીંયા એને એ વાત હળવી થઈ જાય છે. હળવી ન થાય તો ભારે થાય, ને ભારે થાય તો દુઃખમાં ડૂબી જાય, પરિણામ બગડી જાય. એટલા માટે એ વાતને હળવી કરવાનો એક ન્યાય લીધો છે, બીજો પણ ન્યાય સાથે લીધો.